એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગુજરાતી ઓડિયો બુક્સ.
ગુજરાતી અંગત નિબંધ સંપદામાં રજૂ કરીએ છીએ ગીતા નાયક લિખિત ચિંચ પોકલી. ઓડિયો પઠન શ્રેયા સંઘવી. ચિંચ પોકલી મનમાં કે મોટેથી બોલવાની મજા પડે છે. મુંબઈ શહેરના જેટલા પરા એટલા સ્ટેશન. કોઈપણ સ્ટેશનનું નામ બોલતા રોમાંચ નથી થતો જેટલું ચિંચ પોકલીના ઉચ્ચારણથી થાય છે. મારું ગામ, મારી જન્મનાળ ઘાટકોપર, વાલું નામ છે એનું, તોય એના ઉચ્ચારમાં ચિંચ પોકલીનો આનંદ ગાયબ જ રહે છે. આ વાતે ક્યારેક થોડી ઈર્ષ્યા થઈ આવે છે. વિક્ટોરિયા ટર્મિનસ, ટૂંકમાં વીટી, હવે છત્રપતિ શિવાજી ટર્મિનસ થયું છે. હવે પછીની પેઢી શિવાજીને બીજી કઈ રીતે યાદ રાખશે? આપણે તો વીટીના હોલામણા નામથી આગળ વધીશું. વીટીથી થાણે, કલ્યાણ કે અંબરનાથ જવા નીકળીએ ત્યારે ચોથું સ્ટેશન ચિંચ પોકલી. મુંબઈના દરેક સ્ટેશનો દિવસે રાત ધબકતા રહે છે, પણ ચિંચ પોકલીની વાત એના નામ જેવી અનોખી છે. વીટીથી ગાડીમાં બેસીએ ત્યારે જમણી બાજુએ અને થાણેથી આવતા ડાબી બાજુએ ચિંચ પોકલી આપણું ધ્યાન ખેંચે, અલગ અલગ બે રીતે. સ્ટેશનનું પ્લેટફોર્મ પૂરું થાય કે તરત આવે મેદાનમાં પડતો નાનકડો પુલ, એને અડીને બેઠું છે કબ્રસ્તાન. નાનું, નજરમાં સમય એવડું. સ્ટેશનથી ગાડી ઉપડી હોય એટલે ગતિ ધીમી હોય. ગાડીની ઊંચાઈથી કબ્રસ્તાનની દિવાલ નીચી, ડોકિયું સહેલાઈથી કરી શકાય. દિવસ દરમિયાન અહીં કબરની આસપાસ તડકો, છાંયડો, સંતા કુકડીની રમત રમ્યા કરે છે. રાતે ચાંદનીની કબર ઉપર લંબાવી ઝોકું મારી લે. હથળી જેવડી ઘણી બધી કબર, જોડાજોડ સૂતી છે. એમની ફરતે ટપોકડા છોડવા ડોલ્યા કરે. ચોમાસામાં પુષ્કળ જંગલી ફૂલો ઉગી નીકળે. પીળા જાંબલી ફૂલો કબરના પથ્થર સાથે ગેલ કરે તો ક્યારેક વળગી પણ પડે. વરસતું પાણી કબરને થપથપાવે તો વળી ક્યારેક ધોધમાર વરસી ઘસી ઘસીને નવડાવી ચોખ્ખી ચણક કરી દે. સાંજ પડતા ચકલા ખિસકોલા ધમાચકડી મચાવતા હોય ને કાબર કબૂતર ભેગા પોપટાની તીણી ચીચિયારીઓ પણ સંભળાતી હોય. વર્ષોથી દિવસે અને રાતે અહીંથી પસાર થતી રહું છું. આશ્ચર્ય તો એ વાતનું છે કે આ કબ્રસ્તાનમાં આજ સુધી મેં એક માણસ ફરકતું જોયું નથી. સ્મરણમાં એ ક્યાંય એવો અણસારો નથી, છતાં ચીરકાળથી સૂતી હોય એવી આ સૃષ્ટિ મને જીવનતાનો તીવ્ર બોધ કરાવે છે. એમ કેમ? કદાચ એનું મૂળ અહીં વસેલા ચંપાના વૃક્ષોમાં સચવાયું લાગે છે. એમ તો કબ્રસ્તાનના ડાબે ખૂણે તોતિંગ શિરીષ ચોકી કરે છે ને જમણે ખૂણે ઘટાદાર પીપળો અડીંગો જમાવીને ખડો છે, પણ અહીંની ભૂમિ પર આધિપત્ય તો ચંપાનું જ. કબ્રસ્તાનને સુગંધિત રાખવાની, એનું વાતાવરણ મગમગતું રાખવાની જવાબદારી એણે હોંશભેર ઉઠાવી લીધી લાગે છે. ગાડીની ગતિ સાથે એની આછી સુગંધી લહેરકી ભેગી ક્યાંય સુધી દોડતી રહે. ચંપાના વૃક્ષ સાથે સરસાઈ કરતી ત્રણેક સુંદર ઇમારતો પણ કબ્રસ્તાનની રમણીયતા વધારે છે. ઇમારતની ઊંચાઈ બાજુમાં ઉભેલા ચંપા જેવડી, બંને વચ્ચે કોઠડી થયા કરે. બે ઇમારત ભૂમિખંડની વચ્ચોવચ્ચ અને ત્રીજી એ બંનેની તાકતી થોડે દૂર છેટે ઊભી છે. ઇમારત ફરતે પથ્થરના ઓટલા છે, માથે ઘાટીલા ગુંબજો છે, ઉપલી તરફ પથ્થરમાં કંડારાયેલી નકશીદાર જાળીઓ છે. વર્ષો વર્ષ ઇમારતો આછા પીળા રંગે રંગાતી રહે છે. પથ્થરમાં કોતરાયેલી તકતી પરના નામ ફરી ફરીને વંચાતા રહે. કમનીય ઇમારતના ઘુમ્મટ તળે કોને કોને દફનાવ્યા હશે? પ્રશ્ન જાગે અને તરત વિરમે. જાણીને શું? એમના સ્વજનો જેવી લાગણી થોડી જાગવાની છે. પણ કંઈક એવું છે કે જોતા જ ઇમારતો આત્મીય લાગે છે. ઊંડે સુધી મૂળિયા રોપી ચંપા અડીખમ આજુબાજુમાં વસ્યા છે. વસંત હોય કે પાનખર, બંનેની માયા છે અમને. પાનખરમાં ડાળીઓ વૃદ્ધ બનેલી, સુકલકડી આછા પાતળા વસ્ત્ર ધારણ કરેલી માણ જીવતી લાગે. ઉડતા પક્ષીઓ આવીને બેસે ન બેસે ને પાછા નવા ઘરની શોધમાં ડાળી છોડી જાય. ખરતા પાન સાથે તૂટતી ડાળીને ધીરજથી સહી લે, પણ જેવી વસંત બેસે કે થવા માંડે તટ્ટાર. ડાળીઓ ફેલાવા માંડે, શરીર ભરાવદાર થતું જાય, ભરચક ફૂલો બેસે. આછી પીળી ઝાંયવાળા ધોળા ધોળા ફૂલો લુંબે ઝૂંબે ધબકવા લાગે. કબર પર ખરતા ફૂલો ટપલી મારતા જાય. આસપાસમાં ચકલા ખિસકોલા ઉડતા દોડતા ધમાલમસ્તી કરતા જાય. પક્ષી ક્યાં સુધી દૂર રહી શકે? પવનના તાલે ડાળી પર બેસી હિંચકા ખાવા આવી પહોંચી. ક્યાંક ડાળી ઊંચે ઉઠતા કલગીદાર ફૂલો વડે આકાશનો ઓથાર ઊંચકી હટાવતા લાગે. કોમળા ફૂલોનું આત્મબળ જોઈ દંગ રહી જવાય. આવા દ્રશ્યો તો આંખોની મહેફિલ ગણાય, પણ જો આંખો બંધ કરી કાન સરવા કરીએ તો ફૂલો ગીત ગાતા સંભળાય. પેલી અટૂલી ઇમારત પાસેનો ચંપો સંગીત નિર્દેશક લાગે. એની તાલબદ્ધ ડોલતી ડાળીઓ નિર્દેશકની અદાથી બીજા ચંપા પાસે સિમ્ફની છેડાવે. ચંપાની આરપાર થતો પવનનો ચડાવ ઉતાર સૂર બની રેલાયા કરે. કબરમાં સૂતેલા એના સૂરથી પડખું નહીં બદલતા હોય, કોણ જાણી શકે. બીજા કબ્રસ્તાનો જોયા છે, બંગલાના શોભતા કે સરકારી મકાનોના દરવાજે. દરવાન બની છડી પોકારતા ચંપા જોયા નથી એવું નથી, પણ અહીંની માયા જુદી છે. વર્ષો સુધી ટ્રેનમાંથી જતા આવતા પસાર થતા ચંપાની હાંક સાંભળી બારી બહાર તાક્યા કર્યું છે. આ નમણું કબ્રસ્તાન ચિત્તમાં વસી ગયું છે. છતાં આજની વાસ્તવિકતાનો સ્વીકાર કરીએ છૂટકો. છેલ્લા 2-3 વર્ષથી ખૂબ ઝડપથી પ્રદૂષિત હવાએ મુંબઈને ભરડો લઈ લીધો છે. મહાનગરને ભીંસમાં લેતા ઝેરી હવાના પ્રચંડ હુમલા સામે ટકવાનું આ નાનકડા ભૂમિખંડનું શું ગજું? પથ્થરો ખંડિત થવા માંડ્યા છે. કબ્રસ્તાનની દિવાલોમાં બાકોરા પડવા માંડ્યા છે. સરગમ છેડતા ચંપાની વસ્તી ઘટતી જાય છે. યાદ આવી જાય છે મનગમતા ચિત્રકાર કવિશ્રી ગુલામ મોહમ્મદ શેખનું કાવ્ય કબ્રસ્તાન. કવિના રચેલા કબ્રસ્તાનના હજારો રાક્ષસી થોર હજુ સુધી તો અહીં ગેરહાજર છે. તરસી માટી નથી કે નથી આંધળી વાડના સીમાડા અહીં. ખદબદતા કાદવ જેવી અભદ્ર શાંતિ નથી, છતાં થાય છે આ કાવ્યની ભયાવહતા કદાચ નજીક ને નજીક આવી રહી છે. ગાડી બહાર તાકતી બારીના કાચ પર ધૂંધળું પડ બાજવા માંડ્યું છે. આ કમનીય સૃષ્ટિ ગૂંગળાવા માંડી છે. થોડા સમયમાં આ વસ્તી આવાવરૂ ભેંકાર તો નહીં બની જાય ને? એક મોડી રાતે આવું દ્રશ્ય જોયું હતું. ઘરે પાછો વળેલો પુરુષ ચાલીની ધારે ઊભેલો, સુકલકડી કાયા, ઢળેલા ખભા, કાળો વાન, બત્તીના પીળા પ્રકાશમાં વધુ કાળો લાગતો, વિખરાયેલા વાળ, ઊંડી ઉતરેલી આંખો, માણસ કરતાં પ્રેત વધુ લાગતો. એને જોતા હાડમાંથી લખલખું પસાર થઈ ગયેલું. નજર કબ્રસ્તાન ભળી વળી ગઈ હતી. થાકેલા શરીર પડતાની સાથે ઘસઘસાટ ઊંઘવા માંડે. એમને સૂતા જોઈ થાય અહીં સૂતેલા અને પડખેના કબ્રસ્તાનમાં પોઢેલા વચ્ચે શો ફરક? ગણવો હોય તો ધબકારાનો ગણી શકાય. સાવ પાસેથી દોડી જતી ટ્રેનોની ચીસો થાક્યા પાક્યાની ઊંઘમાં મજાલ છે ખલેલ પહોંચાડે? ભોંઠી પડતી ટ્રેન અંધારામાં સરકવા માંડી. હું ચિંચ પોકલીથી દૂર જતી હતી કે નજીક?